नाद्यै पञ्चकोशै रहित परशिवम् पूर्णभक्त्या गृणन्तम् योगिन्द्रैश्चापि वन्द्यम् च भवभयहरे तत्त्वमस्यादिवाक्यम् आदि पञ्चकोश हे जन्म द्वारा प्राप्त थयेलु आज शरीर छे ते ए पण अन्न थी पोसाय छे, श्वास मां प्राण थी पोसाय छे, अने मन थी ये पोसाय छे, एटला माटे आ जुदा जुदा नाम आपेला छे। दरेक कोष छे, भंडार छे, अने एना वडे ये पोसाय छे। जीवन मां आनंद न होय तो शरीर केवी रीते पोसाशे? એટલે આનંદમય કોષ એ પણ શરીરનો એક વિભાગ છે। તો આ બધાને પૂર્ણ રીતે સમજી લઈએ। શરીર આ પ્રમાણે એની રચના છે, શરીરની અંદર આ વિભાગો છે, અને એ વિભાગો વડે શરીર પોસાઈ રહ્યું છે। અને એટલે લક્ષ્મણદાસજી મહારાજે કહ્યું અન્નાદે પંચકોષ, આ પાંચ છે એનાથી પોસાય છે। એમ પાંચ તત્વ પૃથ્વી જળ તેજ વાયુ એનું બંધારણ છે, અને એના જ ભાગરૂપે આ પાંચ કોષ એનું સર્જન છે। તો આવા ભાવથી જે જીવન છે ખરું, પણ ભરોસાપાત્ર નથી। જીવન જીવીએ છીએ, વર્ષો સુધી જીવતા આવીએ છીએ, પણ ભરોસા પાત્ર તો નથી જ। ક્યારે કયે સમયે શું આવીને ઉભું રહેશે અને કયું પરિણામ હશે એ કોઈને ખબર નથી। એટલે અનિશ્ચિતતા, જીવન ખરું પણ જીવનની અંદર કોઈ નિશ્ચય નહીં, કોઈ ઠેકાણું નહીં, કયા સમયે ક્યારે ગબડી પડે શું કહેવાય। આ તુલસી શ્યામના મહંત હજુ લગભગ 45-50 ની ઉંમર વધારે નહોતી, એક કાર્યક્રમમાં ગયા હતા, કે છે દુખે છે, હોસ્પિટલમાં લયા ત્યાં કે છે નથી। આ છે શરીરનો ભરોસો, અને એ નાશવંત છે। એટલા માટે જે મારા લક્ષ્મણદાસજી મહારાજ બોલ્યા પંચકોષ રહિત, એ આપણે છીએ જ નહીં, ક્યારે ગબડી પડશે, અને ગબડી પડ્યા પછી એનો નિકાલ કયો? આપણે ગમે એટલું સાચવતા હોઈએ પણ એનો નિકાલ તો એમ ચૂલામાં લાકડા બાળો, એમ સ્મશાનમાં શરીરને બાળો, ભલે એને અગ્નિ સંસ્કાર કયો, એ શાસ્ત્રોક્ત શબ્દ છે, સંબોધન છે, પણ શરીર માટે કોઈ ભરોસો નથી। અને એટલા માટે કહ્યું કે એની ઉપર ભરોસો રાખશો પણ નહીં, રહિતમ, એનાથી પર થઈ જાઓ। એ ભલે રહ્યું ને, આપણું શું ખાવા માંગે છે? આપણા ઘરની અંદર ઘણી વસ્તુઓ પડેલી હોય છે, પડી છે, આપણે કઈ એને હેરાન કરતું નથી। એમ આ શરીર પણ છે, હવે છો રહ્યું આપણું છે, તો એ રીતે એના પ્રત્યે ઉપેક્ષા વૃત્તિ, આસક્તિ નહીં, એના માટે અનાસક્તિ। શરીર સાથે બહુ એવી માયા ન રાખી, માત્ર ઉપેક્ષા વૃત્તિ રાખો, છે ભાઈ સમજીએ છે, બસ એ રીતે કહ્યું કે પંચકોષ રહિતમ, એના પ્રત્યે આપણા મનથી ઉપેક્ષિતતા, એને સાચવવાનું ખરું। જેમ ગાડીને ચલાવવી હોય તો એને પેટ્રોલ આપવું પડે, એમ શરીરને પણ એની જે જે જરૂરિયાતો હોય તે આપવું પડે અને શરીર ચલાવવું પડે, એ સાહજિક છે, સ્વાભાવિક છે। પણ એના પ્રત્યે અતિ વિલાસિતા નહીં, કોઈ પણ પ્રકારની, અને એટલા માટે કહ્યું કે મનથી જ શરીર પ્રત્યેની આપણી હંમેશા ઉપરામ વૃત્તિ સદાય બની રહેવી જોઈએ. પંચકોશ રહિતમ, બસ જો માનસિકતા શરીરના સુખોની અંદર અટવાઈ ગઈ, ભૂલી પડી, તો ક્યારેય પણ એમાંથી બહાર નહીં નીકળી શકો. ભલે શરીર સુખની અંદર પાછળ દોડીએ, એક સુખ હાથમાં આવવાનું નથી, છતાંય ભ્રાંતિથી દોડ્યા કરે. મળે છે ને, મળે છે ને, મળશે ને. સુખની આશાએ શરીરના ભોગોની પાછળ માણસ દોડ્યા જ કરતો હોય, દોડ્યા જ કરતો હોય. વર્ષો સુધી જીવે પણ શરીર સુખ એને પૂરેપૂરું સંપૂર્ણ ક્યારેય ન જ મળે. હોય સુખ પણ ક્ષણિક, બસ જમવા બેઠા, બહુ ભાવ્યું, બહુ સરસ થયું, ખાધું ખાધું ખાધું, જીભ ઉપર રહ્યું. કેટલા ઇંચની છે જીભ ઉપર રહ્યું ત્યાં સુધી એનો સ્વાદ, અને પછી અંદર ગયા પછીથી અને જો વધારે ખવાઈ ગયું ને ગરબડ થઈ તો. એટલે શરીરના બધા જ ભોગો ક્ષણિક છે એમ સમજી લો. થોડો સમય સુખ આપશે પણ પછીથી એ દુઃખમાં જ પલટાઈ જશે. અને એટલા માટે શરીર એ સ્થૂલ છે, જડ છે. શરીરમાં ચેતના છે જ નહીં, પણ આત્મા અંદર છે માટે શરીરમાં ચેતના છે. આ બધા જ આખા જે તંત્ર છે શરીરના જુદા જુદા, એ બધા ચાલે છે એકમાત્ર આત્માની ઉર્જાથી. અને એ આત્માની ઉર્જા બહાર નીકળી ગયા પછીથી એને કોક તો મારી સામે જો જોઈ, તું બોલ જોઈ, હાથ ઊંચો કર જોઈ, કશું થશે એમાંથી? ઊંચો ક્યાં, હલાવી નહીં શકે, પાપણ નહીં હાલી શકે. તો શરીર તો સ્થૂલ છે, જડ છે, એમાં કશું જ નથી. જે છે તે આત્મચેતનામાં છે. એટલે એ આત્મચેતનાની સાથેનો આપણો સંબંધ એવો હોવો જોઈએ કે આત્મચેતના એ જ હું પોતે છું, આ શરીર હું નથી જ. અને જો હું હોત તને છોડીને જવાનો વારો આવે? શરીરને છોડવાનો વારો જ ના આવે કે હું જ છું, સદા એની અંદર રહેવું છે. પણ હું શરીર નથી માટે એ જડવત થઈને પડ્યું રહે છે, અને આત્મચેતના એમાંથી બહાર નીકળી જાય છે. તો આટલી સમજ લક્ષ્મણદાસજી મહારાજે આપણને જય મહારાજ પાસેથી અપાવડાવી. આ તો સ્તુતિ છે. લક્ષ્મણદાસજી મહારાજ સ્તુતિ વડે જય મહારાજને આ પ્રમાણે પોતે જે કઈ સમજ્યા છે એ વ્યક્ત કરી રહ્યા છે પ્રાર્થનાના સ્વરૂપે. આપણને પણ બતાવ્યું લક્ષ્મણદાસજી મહારાજે, આ જે શરીરનો વ્યવહાર છે, શરીરની જે કઈ ગતિવિધિ છે કે જેનું આયુષ છે, એ બધું છે તો આત્માને લીધે છે. આત્મા વગર શરીર બિલકુલ જડ છે, જૂઠું છે. એટલે પંચકોષ રહિત હું છું. એ કેવી રીતે? આ શરીર વગર, શરીર વગર જે છું તે હું છું. એ પોતાનું સૂક્ષ્મ આત્મ સ્વરૂપ ત્યાં ગાડી મળી ગયું. બાકી સ્થૂલ ભાવથી તો કહો ક્યાં હું છું. તમે હું છું એમ કહો, કોક વેદાંતિ આવે, તું ક્યાં છું બતાવી જોઈએ કે આ તો છાતી છે, આ તો ખભો છે, અરે હું આ પોતે, અરે આ તો તારું લમણું છે, અરે હું આ, અરે તારું માથું છે, અરે હું આ રહ્યો, હું તું દેખાતો નથી, કે તો તારો કાન છે, પણ તું ક્યાં છું? આ એ તો તારો હાથ છે. હું છું આ છાતી બતાવી, પેટ, તું છું ક્યાંય બતાય. શરીરમાં જુદા જુદા નામ છે, બધા જ અંગોના જુદા જુદા નામ છે અને એના વિભાગ વેચ્યા, પણ આત્માનું કોઈ જુદો વિભાગ છે? તરત જ કહેવાય આટલે એટલે આત્મા, એટલે આત્મા મારી ચેતના, હું પોતે સ્વયં. તો પોતાના નિજ સ્વરૂપને ઓળખવા માટે પંચકોષ રહિત, એના વગર જે છે તે હું પોતે છું. આ શરીર હું નથી, પણ શરીરની અંદરની રહેલી ચેતના તે હું પોતે છું, કે જે અતિ સૂક્ષ્મ છે. નમઃક્ષોધિષ્ઠાય સ્મરહર મહિષ્ઠાય ચ નમઃ. સૂક્ષ્મમાં સૂક્ષ્મ ચેતના સ્વરૂપે આપ જે શરીરમાં બેઠેલા છો તે આપ છો, અને ત્યાર પછી આ સૃષ્ટિમાં જે વ્યાપકતા છે એ પણ આપ છો. મહિષ્ઠાય વિશાળમાં વિશાળ પણ આપ છો, સૂક્ષ્મમાં સૂક્ષ્મ અણોરણીયાન મહતો મહિયાન એ આ સ્વરૂપ છે, પણ છે આત્મચેતનાનું, સ્થૂલ નહીં સૂક્ષ્મ છે. તે સ્થૂલતાને હંમેશને માટે આપણા વિચારમાંથી એને દૂર કરી દેવાની, દ્રઢપણે એટલું તો ચોક્કસ થઈ જવું જોઈએ કે આ શરીર એ હું નથી જ, હું છું તો એ પંચકોષ રહિતમ ના દેઈ, એના વગરનો જે છું પરશિવમ, પરમ કલ્યાણ સ્વરૂપ જે આત્મચેતના છે એને શિવમ કહ્યું. શિવ એટલે કલ્યાણ. જુઓ, વિષ્ણુ કે શિવ એ બધાનો અર્થ એક જ થાય છે. વિષ્ણુનો અર્થ છે વ્યાપનોત ઇતિ વિષ્ણુ, સર્વત્ર એ વ્યાપ્ત છે માટે એ વિષ્ણુ છે. ઓમ વિશ્વમ વિષ્ણુ આવી ગયું, સમગ્ર વિશ્વમાં વ્યાપેલા વિષ્ણુ છે. ઓમ વિશ્વમ વિષ્ણુ, આખું જગત વિષ્ણુ છે. તો શિવ, શિવમાં શું છે? કલ્યાણ, વ્યાપક કલ્યાણ, દરેકનું કલ્યાણ. એટલે એ આપણા પોતાના જ સ્વરૂપની અંદર આવી જાય છે, વ્યાપક આપણામાં છે. આપણું કલ્યાણ પણ આપણા પોતાની અંદર રહેલું જ છે. એટલે એ જે આત્મતત્વને સમજ્યા પછીથી આપણું કલ્યાણ, આપણું શ્રેય તે આપણા પોતામાં જ છે, આપણા આત્મા સ્વરૂપે જ છે, બીજું નથી. હું બીજો છું જ નહીં ને, દ્વૈત છે જ ક્યાં? એટલે એને કહ્યું કે રહિત જે દ્વૈત છે એનાથી અલગ. દ્વૈત તો બધું આ જુદું જુદું દેખાય છે, તે એ જુદું જુદું દ્વૈત દેખાય છે એનાથી જુદો, પર માત્ર એક જ કલ્યાણ, સૌનું પરમ કલ્યાણ, સામાન્ય નહીં, અને પરમ કલ્યાણ એનું જ પૂર્ણ ભક્ત્યા, એની પૂર્ણ ભાવથી એની ભક્તિ કરવાની, એનું સેવન કરવાનું. જેમ શરીરનું સેવન કરીએ છીએ ઇન્દ્રિયો ભોગો અને વિષયોથી, એ શરીર અને ઇન્દ્રિયોના વિષયો છે, પણ આત્માને પણ એ જ રીતે ભોગવો જેમ શરીરને ભોગવીએ છીએ. હું આત્મચેતના છું અને આત્માની સાથે એવી રીતે રમમાણ થાઓ કે માત્ર સુખ 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 સિવાય બીજું કશું મળે જ નહીં, દુઃખનું નામ નિશાન ન હોય. કારણ આત્મા સુખ સ્વરૂપ છે, અને એ જે પરમ ચેતના જયારે અવતાર લે છે તો એને પણ સુખમય કહેવામાં આવે છે. સુખ સ્વરૂપ રઘુબંશમણી, ભગવાન રામ પોતે જ સુખ સ્વરૂપ જ છે. એ જેમ કે શાંતમ શાંતમ શ્રી સંત રામમ, જેમ જે મહારાજનું સ્વરૂપ એટલે શાંત જ, શાંત શાંત સ્વરૂપ એટલે આત્મા સ્વયં પોતે. આત્મા શાંત છે, આત્મા સ્થિર છે, અવ્યય છે, અવ્યક્ત છે, અમર છે, અને એટલા માટે એને શાંત સ્વરૂપ કહી દીધું. તો જય મહારાજ નું સ્વરૂપ તો એમની મૂર્તિ, એમનું જે વિગ્રહ છે એ વિગ્રહ જ શાંત સ્વરૂપ જ છે. શાંત મૂર્તિ કેવલમ જ્ઞાન મૂર્તિ. કેવલ જ્ઞાન મૂર્તિ એટલે એમ શ્રાવણ મહિનામાં મહાદેવજી ઘીના બનાવે, બરાબર છે, આપણે દર્શન કરવા જઈએ અને ઘીના મહાદેવજી બનાવે, ચાલો દર્શન કરો, એટલે એમાં એ વિગ્રહમાં ઘી જ હોય, બીજું કશું જ ના હોય. સોનાની મૂર્તિ એટલે એમાં સોનું જ હોય, લાકડાની હોય કે માટીની મૂર્તિ હોય તેમાં માટી સિવાય બીજું કશું હોય જ, એમ જે મહારાજને શાંત સ્વરૂપ કહ્યા. આપનું વિગ્રહ શાંત જ છે, શાંતનું જ બનેલું છે, શાંતિનું છે, બીજું નહીં. શાંતમ શ્રી સંત રામમ કહી દીધું. તો પૂર્ણ ભક્ત્યા, અટલ શ્રદ્ધા હોવી જોઈએ પોતાના આત્મામાં, જેને આત્મવિશ્વાસ કહેવાય કે હું જ છું, એટલે અહંકાર નહીં પણ આત્મ સ્વરૂપે હું પોતે જ છું. એવી રીતે સંપૂર્ણ વિશ્વાસ નિષ્ઠાથી પછી ડગવી ના જોઈએ. શરીરના ભોગો સામે દેખાય એટલે શરીર લલચાય, મન લલચાય, ઇન્દ્રિયો લલચાય, તો એ નિષ્ઠા ક્યાં ગઈ? ડગી ગઈ, ખોવાઈ ગઈ. તમે તેવી વૈભવોની ભોગ વિલાસતાની પરિસ્થિતિ સામે આવીને ખડી ઉભી હોય, બધી જ અનુકૂળતા હોય, છતાંય એનાથી અલિપ્ત રહેવાનું, સહેજ પણ એના માટે લાલચ નહીં, એનું નામ છે પૂર્ણ ભક્ત્યા. અનુભવ કરીએ કે ડોક્ટરે ઇન્જેક્શન આપી, દવા આપી, કેપ્સ્યુલ આપી, કડવી હોય તો એના પ્રત્યે જરાય મન થાય, પ્રેમ થાય, ક્યારે ડાક્ટર બંધ કરાવે, ક્યારે બંધ કરાવે, સહેજે પ્રેમ થાય છે, પણ પછી ડાક્ટર આપે ને કે એટલે ખાઈ લેવી પડે છે. એમાં વિકૃતિઓ પણ એનાથી દૂર રહેવાનું હોય, છતાંય ક્યારેક ક્યારેક આ શરીર લલચાવી લોભાવીને એને ખવડાવી દેતું હોય, એનાથી પર રહેવાનું છે. સંયમ, સાત્વિકતા, સદાચાર અને નિષ્ઠા એટલી બધી હોય આપણા પોતાની અંદર, તુચ્છ છે, એને તુચ્છ કરી ફરીએ રે મોહન પ્યારા. મીરાએ એ ક્યાં શીખ્યા હશે, કઈ એમણે ક્યાં એની એની ટ્રેનિંગ તાલીમ લીધી હશે, બતાવો જોઈએ. અને તરત બોલી નાખ્યું, સંસારી નો સુખ એવું એને તુચ્છ કરી ફરીએ રે. પણ ગોવિંદમાં નિષ્ઠા હોય તો જ પેલી વૃત્તિઓ આપોઆપ શાંત થઈ જાય. કૃષ્ણમાં એટલી પ્રીતિ હતી, એટલો પ્રેમ હતો કે કૃષ્ણ સિવાય બીજી કશી જ બાબત મગજમાં આવતી જ નથી. કૃષ્ણ ભઈ ના દિશે નહીં કાંઈ, સેવો શ્રી કૃષ્ણ ઉપાસના. બધામાં કૃષ્ણ જ, કૃષ્ણ જ દેખાય તે એમ દરેકમાં આત્માનું સ્વરૂપ જ દર્શન થાય. અને જે શરીર દેખાતા હોય એમાં સ્થૂલતા જ છે, અને સ્થૂલતાની અંદર છે શું? ભાગવતમાં તો વ્યાસજીએ બહુ સરસ કહી દીધું, જુઓ આ શરીરમાં શું છે. દેહે સ્થિમાંસ રુધિરે વિમતિમ તેજસ્વ. શરીર અંદર હાડ માછરા માંસ મળ મૂત્ર બીજું છે શું? મતિમ તેજસ્વ જાયા સુતાદીશુ મમધામ વિમુચ્ય. આ પરિવારની પણ મમતા છોડી દે, વૈરાગ રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠ હો ત્યાં ગાડી. તો દ્રઢતા એવી હોય પંચકોષ ને પંચભૂત માટે એવા પ્રકારની એક મનની અંદર સ્થિતિ પેસી ગઈ હોય, પ્રિય તો લાગતું હોય, ખૂબ ગમે, શરીર શરીરના વૈભવો, શરીરના ભોગો, શરીરના સંબંધો બધું જ ખૂબ ગમે. પણ એક વસ્તુ સમજો, ત્યાં જમવા ગયા છે, ખૂબ સરસ વાનગીઓ જમવા મૂકી છે, ખૂબ સરસ જમ્યા, ઉનાળાની અકળામણમાં જમ્યા, અને પછી ઉલટી થઈ ગઈ, એની સામે જોવાની ઈચ્છા થાય ખરી, અરે હમણાં તો કેટલા ટેસ્ટ થી ખાતો તો, આવવા દો ને, લાવો ને, આ બહુ સરસ છે, આ તો કેટલું સરસ બની છે, અને એનું એ જ છે, એની સામે ના જોવાય. આ શરીર, શરીરના ભોગો કેટલા સરસ છે, શરીર કેવું સરસ છે, પણ એની ક્ષણિકતા એ થઈ ગયા પછી, અને એની અંદર કઈક રોગ આવી ગયા પછી એની સામે જોવાનું મન નહીં થાય. તો જેમ પોતાના જીવનની અંદર પોતાના ભોજનમાં એની ઉલટી થઈ જાય, પછી એના તરફ સામું જોતા નથી, તજત ભમન ઇવ જન બળ ભાગી, એ ભાગ્યશાળી માણસ છે કે ઉલટીની માફક આ શરીર શરીરના ભોગોને એકવાર વોમિટ કાઢી નાખી, પછી જેમ એ વોમિટની સામે ન જોતા, એમ એ ભોગો સામે કે શરીર સામે પણ નજરે નહીં કરવાની. એટલે સુધી લઈ જાય છે, કો બોલો, અને અન્ના દે પંચકોષે રહિતમ, એનાથી નીકળી જા બહાર, શરીર છે શું બીજું. આવો ભાવ અહીંયા આગાડી લક્ષ્મણદાસજી મહારાજે જય મહારાજ પાસેથી મેળવ્યો છે, અને જે આપણું આત્મતત્વ છે એનું જ સેવન કર, એનું જ સેવન કર, એની જ ભક્તિ કર, એની જ ઉપાસના કર, પૂર્ણ ભક્ત્યા, પૂર્ણ શ્રદ્ધાથી ભક્તિથી માત્ર આત્મ ઉપાસના કરવાની છે. ઓહં સોહં આત્મારામ, તુરત નુરત મેં જા મિલી, તુરત ચેલો શબ્દ સદગુરુ, ઉપાસો, આવો આ રસ્તો. મહારાજે તો બહુ મોકળો રસ્તો મૂકી આપ્યો છે. પદ સંગ્રહ એ માત્ર પદ સંગ્રહ નથી, જે મહારાજના જ્ઞાનનું ઉપનિષદ છે. ઉપનિષદના બધી જ વાતો, બધું તત્વજ્ઞાન જે કઈ છે ગ્રંથોમાં, એ બધું જ વેદો ઉપનિષદોનું જે મહારાજના પદ સંગ્રહની અંદર જ છે. અને પદ સંગ્રહ નહીં, સંતરામ ઉપનિષદ છે, એને આરાધો, એને ઉપાસો. કદાચ ઉપનિષદની ભાષા અઘરી પડશે, પણ જય મહારાજનો બોધ બહુ સરળતાથી મળશે, લઈ જાઓ. એટલે જ કહ્યું અન્નાદે પંચકોષ રહિત, મૂકી દો એને. જેમ કહ્યું તજત વમન ઇવ જન બળ ભાગી, શરીર ને શરીરના ભોગોને ઉલટીની માફક કાઢી નાખો, રહિત. એ જે ઊંચી કક્ષા, ઊંચી અવસ્થા છે, પણ તે છતાં આજે એને જયારે જીવન સાચું સમજાય, જયારે પણ આખા જીવનની અંદર તે વખતે પણ આ વાતને સ્મરણ કરીએ, ચાલો હવે તો એટલે સુધી પહોંચ્યા છીએ. ભલે સંન્યાસ ના લીધો અને ગ્રહસ્થી થયા, પણ 75 વર્ષ પૂરા થાય એટલે આપોઆપ તમે સંન્યાસી બની જાઓ છો. શિક્ષા લેવાની જરૂર જ નથી, વેદે કહી દીધું 75 થી 100 સંન્યાસ, પછી એમાં ભોગો બધા જ ત્યાગ, સંયમ, સદાચાર, સાત્વિકતા, અને તપસ્વીમય સંન્યાસી જીવન જ હોય પછીથી, એમાં કોઈ બાદ છોડ નહીં, કોઈ છૂટછાટ નહીં. કારણ 75 એટલે 75 પૂરા થયા, અને આપણે પોતે વગર દીક્ષાએ સંન્યાસી જ થઈ ગયા વેદ આજ્ઞા પ્રમાણે. એટલે રહિત સ્થૂલ શરીરથી હવે ઉપરામ કરી લેવાનું. આખી જિંદગી બહુ ખાધું, બહુ ફર્યા, બહુ ભોગ્યું, બહુ જોયું, બહુ વાતો કરી, બસ હવે મૌને વિરામ, હવે આપણા પોતામાં વિરામ પામી જાઓ, એને કહ્યું રહિત પરશિવમ પૂર્ણ ભક્ત્યા. બસ એ રીતે પરમ કલ્યાણનું જ સેવન કરો અને સતત એનું ચિંતન મનન. જય મહારાજ.